રાજચંદ્ર વચનામૃત આંખ 302 વમણિયા કારતક સુદ 13 શનિવાર 1948 સત્યમ પરમ ધીમહી પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. અત્રેથી કારતકવદ 3 બુધના દિવસે વિદાય થવા ઈચ્છા છે. પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપન કરશો કે જો તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી સંસ્કૃત કે હિન્દી હોય અને તે વાંચવા આપી શકાય તેમ હોય તો લઈ આપની પાસે રાખશો, અથવા તો તેવો કોઈ અધ્યાત્મ જ્ઞાન ગ્રંથ હોય તો તે વિશે પૃચ્છા કરશો. તેમની પાસેથી જો કોઈ ગ્રંથ તેવો પ્રાપ્ત થાય તો તે પાછો મોરબીથી તેમને 5-8 દિવસે પ્રાપ્ત થાય તેમ યોજના કરીશું. મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથ પૂછા કરી છે. અત્ર કુશળતા છે. પરમ કૃપાળુ દેવે આ પત્ર પૂજ્ય સૌભાગભાઈ ઉપર લખ્યો છે. અહીંયા પ્રારંભમાં શીર્ષકમાં એક સૂત્ર મૂક્યું છે, સત્યમ પરમ ધીમહી. એ સૂત્ર છે શ્રીમદ ભાગવત સ્કંદ 12 અધ્યાય 13 શ્લોક 19. પરમ કૃપાળુ દેવને બધા શાસ્ત્રોના એ પારગામી હતા, પરમશ્રુતપણું હતું. આ પુરુષને પરમશ્રુતપણું હતું. સદગુરુના લક્ષણમાં પરમશ્રુતપણું એક આવશ્યક લક્ષણ ગણાયું છે. આત્મસિદ્ધિની ગાથા 10ની અંદર એમણે એ ગાથા મૂકી છે, સદગુરુના લક્ષણમાં પરમશ્રુત. તો અહીંયા લગભગ બધી જ પ્રકારના શાસ્ત્રો, બધા દર્શનો, અધ્યાત્મ માર્ગની અંદર જે જે પ્રકારની સંકલ્પનાઓ છે એનાથી પરમ કૃપાળુ દેવ પરિચિત હતા, અભ્યાસુ હતા. પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. ધ્યાનની અંદર તો કૃપાળુદેવે લખ્યું કે ધ્યાનના ઘણા પ્રકાર છે, પરંતુ ધ્યાનનો એ જ પ્રકાર ઉત્કૃષ્ટ છે જે ધ્યાનમાં આત્મા વર્તતો હોય. જો આત્માના સ્વરૂપ પ્રત્યેનું અનુસંધાન ન થતું હોય, એની વિચારણા ન થતી હોય, તો એ બાકીનું ધ્યાન જે છે એ તરંગ છે, કલ્પના છે, જલ્પના છે, જીવની પોતપોતાની માન્યતાઓ છે. એ ધ્યાનથી આ આત્મકલ્યાણ કે સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. ઉદ્દેશ શું છે? અષ્ટાંગ યોગની અંદર જે ધ્યાન યોગ છે એનો ઉદ્દેશ શું? ઉદ્દેશ તો એ જ સ્વરૂપની અંદરની અખંડ રમણતા પ્રાપ્ત થાય તે. પણ ધ્યાનનો વિષય સ્વરૂપ ન હોય તો તે ધ્યાનની ઉપલબ્ધિ શું? ઉદ્દેશ વિનાની ઉપલબ્ધિ શું? તે પરમ સત્ય, એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ. જગતની અંદર આ બધા જ જે કંઈ મહત્પુરુષો છે, મહાત્માઓ છે, જેણે સંસારથી જેઓ વિમુખ થયા છે એ કેને સન્મુખ થયા? કૃપાળુ દેવે અંતિમ સંદેશના અંતિમ પદની અંદર આ વાત મૂકી જે આપણે વારંવાર બોલીએ છીએ, સુખ ધામ અનંત રૂપ તચહી દિન રાત્ર રહે તદ ધ્યાન માઈ પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે. એ પરમપદ બધા સુસંતો સુખધામ અનંત સુસંત ચહી, સુસંત બધાની ચાહના આજ છે. જેમને સંસારમાં ઉદાસીનતા છે એને ચાહશે નહીં છે, જેને સંસાર જોઈતો નથી એને જોઈએ છે શું? કેવળ નકારાત્મક વાત છે કે મારે સંસાર નથી જોઈતો? ઇઝ ઇટ અ નેગેટિવ કન્સેપ્ટ?
નહીં, નિષેધાત્મક વાત નથી, નકારાત્મક વાત નથી, કોઈ પોઝિટિવ વાત છે, કોઈ વિધેયાત્મક વાત છે કે જેના સંદર્ભની અંદર આનું કોઈ મૂલ્ય નથી, આ કોઈ ઉપકારી નથી, આ કોઈ કલ્યાણકારક નથી. જેને પરિભ્રમણ જોઈતું નથી એને કંઈક તો જોઈએ છે ને, શું જોઈએ છે? ખૂબ વિચારવાનું છે. સાધનાના માર્ગની અંદર સામે જો લક્ષણ હોય તો આખી સાધના વ્યર્થ થઈ જાય. લક્ષના ભાન વિના કરાતી સાધના અર્થહીન વ્યાયામ છે, કશો જ ઉદ્દેશ નથી. અને એટલા જ માટે 100 વર્ષ પહેલા, આજે ચૈત્ર સુદ 8મ છે, ચૈત્ર સુદ 9મને દિવસે પરમ કૃપાળુ દેવે અંતિમ સંદેશ લખેલો રામનવમીના દિવસે રાજકોટમાં જ નર્મદા વેન્શનમાં. 100 વર્ષ થાય છે એની સમાધિના. 100 વર્ષ તો આપણે 12 એપ્રિલ ચૈત્રવાદ 5મના રોજ આપણે અહીંયા એનો ઉજવણી કરી રહ્યા છીએ. પરંતુ અંતિમ સંદેશ એમણે જે લખ્યો, બસ વાત પૂરી કરી એમણે. આ છેલ્લું સુખધામ અનંત એ જે પદમાં લખ્યું, એનો પ્રારંભ ક્યાંથી થયો?
ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ.
અરે જગતની અંદર પદનો પ્રારંભ ઈચ્છાથી થાય, આખો સંસારનો માર્ગ ઈચ્છા રાખમાં, બસ ઈચ્છા છોડી દે, ઈચ્છા જ બધા દુઃખનું મૂળ છે સંસારની અપેક્ષાએ. જો સ્યાદવાદ નહીં સમજાય તો જૈન દર્શન નહીં સમજાય. હે જીવ ક્યાં ઈચ્છત હવે, એ કેનાર પુરુષ એ જ કહે છે કે ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ. જગતના તમામ યોગીઓ, યોગીઓ કને કહીએ, જેણે સાધનામાં રત છે, મન વચન કાયાના યોગોને જેણે આત્માની મુક્તિ સાથે જોડાયેલા છે, આત્માની મુક્તિને પ્રાપ્ત કરાવે એવી કોઈ પણ ક્રિયા, કોઈ પણ વ્યવહાર તે યોગ. કોઈ 1, 2, 3 એમ કહેવાની કાંઈ જરૂર નથી, ABC એ યોગ છે, બાકી યોગ નથી, નહીં. આ આત્માને મોક્ષ સાથે જે જોડાણ કરે, હરિભદ્રસુરી આચાર્ય એમણે આ વાત મૂકી જ યોગની વ્યાખ્યા આપી યોગ દ્રષ્ટિ સમુચયની અંદર. યશોવિજયજી એના ગુણગાન ગાઈને કહ્યું કે યોગની અર્થ શું, મોક્ષણ યોજના તદ યોગ. જે ક્રિયા, જે સાધના, જે આરાધના, જે વ્યવહાર આ જીવને મોક્ષની સાથે અનુસંધાન કરાવે, એટલે સંસારથી તોડાવે અને મોક્ષથી જોડાવે, એનું નામ યોગ. કોઈ પણ હોય પછી લક્ષ્ય સાથે જોડતી ક્રિયા, લક્ષ્ય સાથે જોડતો વ્યવહાર.
એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પણ, પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમન.
ડંકાની ચોટ ઉપર શ્રીમદ રાજચંદ્ર કહે છે કે અમને વ્યવહાર સમંત છે, અમને એ વ્યવહાર સમંત છે. કયો વ્યવહાર? પ્રેરે તે પરમાર્થને, જે તે પરમાર્થને પ્રેરતો હોય, એમના તરફ અમને ખેંચતો હોય, એમની સાથે જોડતો હોય, એ પરમાર્થ તરફ પ્રેરતો, પરમાર્થની સાથે જોડતો કોઈ પણ વ્યવહાર અમારે સંમત છે. પણ કયો પરમાર્થ? ત્રણ કાળમાં જે એક છે તે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થ. આ પરમાર્થ કંઈ સમયે સમયે જુદો નથી. ત્રણ કાળમાં અનંત જ્ઞાની પુરુષોએ જે પરમાર્થની ઉપાસના કરી છે, અનંત તીર્થંકરોએ જે પરમાર્થનો બોધ આપ્યો છે, અનંત કેવડીઓએ જે પરમાર્થના સૂત્રો રચ્યા છે, તે પરમાર્થ જે ત્રણેય કાળને વિશે એક જ છે. કૃપાળુ દેવે કહ્યું કે સમ્યક એવા, અનેકાંત એવા માર્ગની ઉપયોગિતા પણ સમ્યક એકાંત એવા નિજપદની સાધનાને અર્થે છે. આ સમ્યક એકાંત છે, એકાંત કરું પણ સમ્યક. ત્રણ કાળમાં પણ પરમાર્થ જે એક જ છે એમાં કંઈ બદલ હોઈ શકતો નથી. એવા પરમાર્થ તરફ જે અમને પ્રેરે તે વ્યવહાર અમને સમજ છે. વ્યવહાર યુગે યુગે બદલાય છે, પરમાર્થ ત્રણ કાળમાં એક રહે છે. વ્યવહાર સમયે સમયે બદલાય છે. વ્યવહાર દ્રવ્ય દેશ કાળાદી ભેદ, દ્રવ્યથી ભેદ, દેશથી ભેદ, કાળથી ભેદ, વ્યવહારમાં ભેદ હોઈ શકે છે. એટલે વ્યવહારના ભેદને અમને માન્ય છે, પણ પરમાર્થ તો ત્રણ કાળમાં એક જ છે અને પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર અમને સમજ છે. અમારા દ્રવ્યની અપેક્ષાએ વ્યવહાર બદલાય, અમારા દેશકાળની અપેક્ષાએ વ્યવહાર બદલાય, સમાચારી બદલાય, સંપ્રદાયના માર્ગની પદ્ધતિઓ બદલાય, ક્રિયા અને વ્યવહારની રીતિનીતિ બદલાય, સો વોટ. માર્ગનું લક્ષ્ય તો એક જ છે, ઈચ્છે છે છે જોગીજન. અને સુખધામ અનંત સુસંત ચઈ, આ અનંત સુખના ધામરૂપ જે સત્ય સ્વરૂપ પોતાનું સ્વરૂપની રમણતા છે, આ તો ત્રણ કાળમાં એક જ છે. ત્રણેય કાળમાં આમાં કોઈ ભેદ નથી. કોઈ આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ ન કોઈ, મોક્ષના માર્ગ બે નથી. આવી સત્યની અદ્ભુત વ્યાખ્યા, આવું સત્યનું અદ્ભુત દર્શન જે પુરુષને ઉપલબ્ધ છે, આ બધા પૂર્ણ પુરુષની ઉપાસના છે. અને માર્ગની પણ પૂર્ણતાના લક્ષ્યે સાધનાની શરૂઆત થાય. જો લક્ષ્યની અચોક્કસતા હોય, જો લક્ષ્યની અસ્પષ્ટતા હોય, તો સાધના ઉગ્ર થાય અને તૂટી પડે, પરિણામ ના આપે. ઉગ્ર થયેલી સાધના ક્યાંય સુધી પહોંચ્યો, મેં આમ કર્યું તેમ કર્યું, કર્યું બધું રાખો. લક્ષ્યની સ્પષ્ટતા વિનાની સાધના કશું જ હાંસલ કરી શકે નહીં. કૃપાળુ દેવ આવું લક્ષ્ય બંધાવે છે. એક પત્ર તો આપણે વાંચ્યો, લક્ષ્ય ગમે તે ક્રિયા, તપ જપ શાસ્ત્ર વાંચન કરીને શું સિદ્ધ કરવું છે આખરે? જગતની વિસ્મૃતિને સત્યના ચરણમાં રહેવું. બધા શાસ્ત્રોનો ઉપદેશ માત્ર આ એક સત્ય સમજાય એટલા માટે જ. અહીંયા કહે છે તે પરમ સત્ય, તેનું અમે ધ્યાન ધરીએ છીએ. અને એ સત્યની અંદર એમણે ભાગવતનું સૂત્ર મૂક્યું છે. વચનામૃત ગ્રંથ એવો છે, જૈન દર્શનનો અદ્ભુત ગ્રંથ છે, આગમના સારરૂપ કહીએ. અને એની અંદર અનેક શાસ્ત્રોના રેફરન્સ આવે છે, જેને અજ્ઞાની લોકો મિથ્યાત્વના શાસ્ત્ર કહે છે. પરમ કૃપાળુ દેવ એમના આ વચનામૃતની અંદર આ બધા જ સંદર્ભ આવે છે. અજ્ઞાનીનું લક્ષણ છે, અપૂર્ણ જ્ઞાનીનું લક્ષણ છે. પૂજ્ય શ્રી દીપચંદજી સ્વામીને વંદન કરી વિજ્ઞાપન કરશો કે તેમની પાસે કોઈ દિગંબર સંપ્રદાયનો ગ્રંથ માગધી સંસ્કૃત કે હિન્દી હોય અને તે વાંચવા આપી શકાય એમ હોય તો લઈને આપની પાસે રાખશો. એટલા બધા ગ્રંથો, એનું અધ્યયન, એની દ્રષ્ટિ, એટલે એમણે અત્યારે દિગંબર ગ્રંથની માગણી કરી છે. અથવા તો કોઈ તેવો આધ્યાત્મ જ્ઞાન ગ્રંથ હોય તો તે વિશે પૂછા કરશો. કદાચ આ ગ્રંથ ન હોય તો બીજો કોઈ જ્ઞાન ગ્રંથ જોઈએ. જોઈએ શું? જ્ઞાન ગ્રંથ. અને જ્યાં જ્યાં અધ્યાત્મની પરિભાષામાં જ્ઞાનની વાત કરી છે ત્યાં પદાર્થ વિષયક જ્ઞાન કે આત્મા વિષયક જ્ઞાન, સ્વ વિષયક જ્ઞાન, યા અંતરિક્ષના જ્ઞાનની વાત છે, યા ખગોળના જ્ઞાનની વાત છે, ભૂગોળના જ્ઞાનની વાત છે, જ્યોતિષના જ્ઞાનની વાત છે, વ્યાકરણના જ્ઞાનની વાત છે, ભાષાના જ્ઞાનની વાત છે, અર્થશાસ્ત્રના જ્ઞાનની વાત છે. અધ્યાત્મની અંદર જ્યાં જ્યાં જ્ઞાનની વાત આવે ત્યાં એ સમજી લેવાનું કે દરેક શબ્દને પોતાનો સંદર્ભ હોય છે. દરેક શબ્દને પોતાનો સંદર્ભ હોય છે અને સંદર્ભ છૂટી જાય તો અર્થનો અનર્થ થતા વાર લાગે નહીં. એમ અહીંયા જ્ઞાન શબ્દની જ્યારે જ્યારે વિભાવના કહેવામાં આવે ત્યારે એ જ્ઞાન એટલે આધ્યાત્મિક જ્ઞાન, આત્માનું જ્ઞાન, એ સિવાયનું બધું જ અજ્ઞાન છે. જો હોય પૂર્વ ભણેલ નવપણ,
જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં.
સ્પષ્ટ વાત કહી છે. પૂર્વનું જ્ઞાન એટલે આપણી કલ્પનામાં બેસે નહીં એ જ્ઞાનનું ક્વોન્ટમ. પણ જો જીવને જાણ્યો નથી તો ત્યાં વાત એટલું તો સ્પષ્ટ છે કે જે કંઈ જાણકારી છે એ શું છે, એક શબ્દમાં અજ્ઞાન. તો આટલા જ્ઞાન, આટલા શાસ્ત્રો, આટલું જબરજસ્ત વારસો લખાણનો એ બધું જાણ્યું હોય તોય અજ્ઞાન.
અધ્યાત્મની પરિભાષામાં આપણે સમજી લઈએ જ્ઞાન કોને કહે છે.
અધ્યાત્મ જ્ઞાન ગ્રંથ હોય તો તે વિશે પૃછા કરશો. તેમની પાસેથી જો કોઈ બીજો ગ્રંથ પ્રાપ્ત થાય તો અમે એમને 5-8 દિવસે પાછો કરી દઈશું. આ બધાનું કારણ શું? જ્ઞાન ગ્રંથ વાંચવાની, અહીંયા સંતની ચર્યા સમજવા જેવી છે. વવાણિયાથી નીકળ્યા છે અને મોરબી જઈ રહ્યા છે. હવે એમને આ છેલ્લી લીટીમાં એમનો ઉદ્દેશ આપ્યો છે કે આ જ્ઞાન ગ્રંથ શું કામ જોઈએ છે. મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે, મોરબીમાં બીજી ઉપાધિનો અભાવ કરવા માટે આ ગ્રંથ પૂછા કરી છે. અમે આ ગ્રંથ પૂછા શું કામ કરી છે? બીજી ઉપાધિનો અમારે અભાવ કરવો છે એટલે અમે આ ગ્રંથ લઈને બેસી જશું. હાવ નવરા પડીએ તો કોઈ કંઈક બીજી વાત કરે ને. જ્ઞાનીઓ પોતાના આત્માની ઉપયોગની રમણતા માટે પોતાની ચર્યાનું કેવું આયોજન કરતા હોય છે કે આપણને તો સાવ નવરા પડીએ તો શું કરીએ? એક તો આપણને હક પડે નહીં અને બીજાને હક પાડવા દઈએ, કેમ કે આપણે એકલા તો રહી શકતા નથી. એટલે કાં વઢ ને કાં વઢનારી લાવ. આપણો ધંધો તો એ જ છે કે કોકના ઉટલા ભાંગીએ, કાં કોકને ફોન કરે, કાં શું કરો છો, એ જે કરે પણ તું શું કરે. જ્ઞાનીઓએ પોતાના ચર્યાનો જે સમય છે, ગાંધીજી લખે છે કે લાખોના સોદા કરીને બીજી જ મિનિટે એ કોઈ ગહન અધ્યાત્મ ગ્રંથનું પરિશીલન કરતા હોય અથવા તો પોતાની નોટબુક ઉઘાડી અને એની અંદર નોંધપોથીમાં તત્વ સંબંધી નોંધ કરતા હોય. ટાઈમ મળ્યો, સમયની કેવી રીતે ઉપયોગની, કારણ શું કે સતત ચિંતા અને ખેવના શેની છે કે પોતાના આત્માની જાગૃતિ. અપ્રમત્ત ભાવ એટલે શું? અપ્રમાદ એટલે શું? સમયે સમયે ઉપયોગની જાગૃતિ કેળવવી અને આ જાગૃતિ માટે જે જે અવલંબન જોઈએ તે લેવા, પ્રાપ્ત કરવા. શાસ્ત્ર છે, ભક્તિ છે, કોઈ પણ ધર્મની ક્રિયાનું અવલંબન હોય, સત્સંગ છે, સ્વાધ્યાય છે, જપ તપ જાપ કોઈ પણ હોય, શું કામ લેવા? આ જીવ સંસારના વિષયોની અંદર પરિભ્રમણ કરે, આ ઉપયોગ બહિર્મુખ થાય એની બદલે ઉપયોગને અંતર્મુખ કરવો. રહે અંતર્મુખ યોગ. આ અંતર્મુખતા વિના, બહિર્મુખતા ટળ્યા વિના, બહિરાત્મપણું ટળ્યા વિના પરમાત્માપણું પ્રાપ્ત થઈ શકે નહીં. જ્ઞાનીઓએ આ કક્ષા મૂકી છે. આ એક જ જીવ દેહધારી, એની ત્રણ કક્ષા, એક બહિરાત્મા, બીજો અંતરાત્મા અને ત્રીજો પરમાત્મા. એકમાં કહ્યું છે કે એનો ઉપયોગનું બહિરપણું, બહાર એનો ઉપયોગ છે, આખા જગતમાં એનો ઉપયોગ છે અને એને માટેના એની પાસે સાધન છે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. આ બધા સાધનોથી જીવ બધી જ ઇન્દ્રિયોને એના વિષયોથી જગતની સાથે જોડાયેલો છે, વેલ કનેક્ટેડ. આવો જીવ બહિરાત્મા છે, સંસારના વિષય કસાય સાથે અહર્નિશ, સમયે સમયે જેની વૃત્તિ, જેનો ઉપયોગ, જેની જાગૃતિ જગતના પદાર્થો સાથે અને પરિણમન સાથે, પર પદાર્થ પર વસ્તુ, પર સંયોગ, પર સંબંધ, પર કારણ, એની સાથે સતત જે જોડાયેલો જે જીવ છે આ બહિરાત્મા છે. જ્ઞાનીઓએ બીજી અવસ્થા કીધી કે જે આત્મજ્ઞાનનો અથવા તો આત્મ ઉપાસનાનો જે સાધક છે એણે અંતર્મુખ યોગને કરવા પડે, એનું અંતર્મુખપણું એને લેવું પડે, અને અંતર્મુખપણું લેવા માટે થઈ અને બધા ઇન્દ્રિયોના વિષયોને સંક્ષેપવા પડે. એ સંક્ષેપીને અને એની તમામ જ્ઞાનેન્દ્રિયો છે એ બધાને ક્યાં વાળવાની? અંતર્મુખતા તરફ. સતત અંતર્મુખ થવાનો વિતરાગનો ધર્મ. આ એક જ લક્ષ્ય, વિતરાગના માર્ગનું સ્વરૂપ શું? તો સતત અંતર્મુખતા. પછી પરમાત્મા પદ પ્રાપ્ત થશે, પણ અંતર્મુખતા આવ્યા વિના, બહિર્મુખતા ટળ્યા વિના પરમાત્મા પદ પ્રાપ્ત થઈ શકે નહીં. તો બીજું શું કરવું પડે? ઘણી વાર ઘણા લોકોના પ્રશ્નો હોય, સાધના શું કરવી, શું કરવી, શું કરવી? કંઈ નહીં, પહેલાં વહેલાં તો જગત પ્રત્યેનો તારા ઉપયોગને જે રીતે જતો હોય અહીંયાથી વાળ, અને જે રીતે અંતર્મુખ થતો હોય તે રીતે કર. સ્વાધ્યાયથી કર, ભક્તિથી કર, જ્ઞાનથી કર, તપથી કર, દર્શનથી કર, યાત્રાથી કર, વયાવતથી કર. ઉપયોગ બહિર્મુખ રહેવો જોઈએ નહીં, અંતર્મુખ તારા રહેવી જોઈએ. આ અંતર્મુખ ઉપયોગ થયે, અંતર્મુખ યોગ થયે, યોગનું અંતર્મુખ થયે, એને અંતર પરમાત્મા પદ જે ત્રીજું છે, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એની સાથેનું અનુસંધાન. અંતર્મુખ થયો એટલે પછી પ્રવૃત્તિ શું? અંતર્મુખ થયો એની પ્રવૃત્તિ શું? કેવી રીતે અંતર્મુખ થઈને શું કરવું? આ ઘણાને પ્રશ્ન છે, શું કરવું? બસ બાહ્ય પુરુષાર્થ અને અંતર પુરુષાર્થનો ભેદ સમજી લઈએ. પેલો બહુ સરળ પુરુષાર્થ છે, પેલી પ્રવૃત્તિ બહુ સરળ છે. પેલી પ્રવૃત્તિમાં એકચિત્ત થવું બહુ સરળ છે, એમાં રંજિત થવું બહુ સરળ છે, કારણ કે નિમિત્તો આપણને દોડાવે છે. અહીંયા આપણે દોડવાનું છે અને નિમિત્તોને દૂર રાખવાના છે. અંતર્મુખ થયા પછી જે પ્રવૃત્તિ કરવાની છે, બધી જ આપણી જે કંઈ મનુષ્યધારી દેહ છે એની શક્તિની બધી જ પ્રવૃત્તિ એ કરવાની છે, એ સ્વરૂપના વિચારની અંદર કરવાની છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આ બહિર્મુખતામાં ક્યાં વિચારો તો હું કોણ છું, એટલે હામાન કે તને ભાન નથી હું કોણ છું. અંતર્મુખની અંદર આ હું કોણ છું એ પ્રશ્નના આખા પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયા. એના પુરુષાર્થ હવે શરૂ થયો, પ્રવૃત્તિ હવે શરૂ થઈ, અધ્યાત્મ પ્રવૃત્તિ હવે શરૂ થઈ, સાધનાની પ્રવૃત્તિ હવે શરૂ થઈ. અંતર્મુખ થયો, હવે પ્રવૃત્તિ આકરી છે. પેલી પ્રવૃત્તિ બહુ સરળ હતી, લોલે લોલ ભીડમાં ભળી જવું, લોકોની સાથે ભળી જવું, બહુ આનંદ હતો, બહુ સરળ હતું, કેમ કે ચારે બાજુ એક ધક્કા વાગતા હતા નિમિત્તના, અને નિમિત્તના પ્રેરણાથી આ જીવ ચાલતો હતો. અત્યારે નિમિત્તને એને બહાર રાખવાના છે અને સ્વયં પ્રેરણાથી ચાલવાનું છે અંતર્મુખતાની અંદર. અને એ ચાલવાનું છે ત્યારે એણે જુદા જુદા આવા જ્ઞાનીઓના, સત્પુરુષોના વચનોનો અવલંબન લઈ અને આ વિચારધારા, જ્ઞાનની વિચારધારા રાખવાની છે. આ એને ચર્યા બદલવી પડે. અધ્યાત્મ સાધક શું કરે, શેની સાધના કરે, કેવી રીતે કરે? આ અંતર્મુખપણું પ્રાપ્ત થાય એટલે એનું અનુસંધાન પરમ તત્વ, પરમ સત્ય એની સાથે જ જોડાય, અને એ સમયમાં એને જે પ્રાપ્ત થાય એ પરમ સત્ય સિવાય કંઈ પોતાની કલ્પનામાં રવાડે ન ચડી જાય, એ તરંગના રવાડે ન ચડી જાય, એ જલ્પનામાં ન ચડી જાય, પણ એ સત્પુરુષના બોધનો આશ્રય લઈને વિચાર કરે. આત્મા છે, આત્મા છે એમ કરીને તરંગમાં વહી જવાય, બ્રહ્મ બ્રહ્મ કરતા બ્રહ્મમાં વહી જવાય. પરંતુ જો જાગૃતમય દશા હોય તો પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર કહ્યું છે, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. હું કોણ છું એનો જવાબ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કે એટલું કર વિચાર તો પામ. આ અંતર્મુખ વિચારની ધારા છે, સ્વરૂપના અનુસંધાનનો આ ઉપક્રમ છે, જ્ઞાનીના સત્પુરુષના અનુભવયુક્ત વચનોનું અવલંબન છે, અને પોતાને પ્રાપ્ત થયેલી જે પ્રજ્ઞા છે, સંગની પણ જે પ્રાપ્ત થયું છે બહુ પુણ્યના પુણ્યથી, એના ઉદયથી, એનો ઉપયોગ છે ત્યાં. એ ઉપયોગ દ્વારા, એ માનવ દેહના આવા સાધનો દ્વારા, એ પોતાના સ્વરૂપને, રે આત્મતારો આત્મતારો, શીઘ્ર એને ઓળખો. આત્માને ઓળખવાનો પુરુષાર્થ, આત્મા સંબંધી વિચારણા થાય, આત્મા સંબંધી જ્ઞાન થાય, આત્મા સંબંધી ધ્યાન રહે, એ જ છે. એ સિવાય બીજો કોઈ નથી. જો એ વિષયમાં, ધ્યાનમાં, જ્ઞાનમાં અને વિચારણામાં જો આત્મા ન હોય તો એ ધ્યાન, એ વિચાર અને એ જ્ઞાન એ ક્યારેય જીવને કલ્યાણકારી થાય નહીં, મુક્તિનો હેતુ ન બની શકે. અહીંયા કહે છે કે ગ્રંથની પૃચ્છા તો એટલા માટે કરીશ. સૌભાગભાઈને વિચાર થાય કે પ્રભુ, આપ તો અનંત જ્ઞાનના ધણી છો, આ તમે લખ્યું હતું આગળ કે હવે પુસ્તક ઉથલાવવાની જરૂર નહીં પડે, એના પારા ફેરવવાની પણ જરૂર નહીં પડે, અને આ ગ્રંથની ક્યાં માગણી કરી? એને સૌભાગને કોઈ પણ પ્રકારનો સંદેહ ન રહે. પરમ કૃપાળુ દેવ અહીંયા સ્પષ્ટતા કરે છે કે આ તો બીજી ઉપાધિનો અભાવ કરવા માટે થઈને અમે આ ગ્રંથની પૃચ્છા કરી છે. અદભુત છે આ રહસ્ય. આ ચરિત્ર, સત્પુરુષોના ચરિત્રના રહસ્યને પામવા, એનો પાર પામવો બહુ કઠિન છે. એ પુરુષને જ્યાં સુધી એની આખી અખંડ ધારા એની ન ઓળખાય ત્યાં સુધી એના એના વચનને પકડવા, એના આશયને પકડવો. 303 વવાણિયા કર્તક સુદ 13 શનિવાર 1948 શુભોપમા યોગ્ય શ્રી અંબાલાલ પત્ર. હવે વવાણિયાથી ખંભાતનો પત્ર છે, એક દિવસે લખાય છે. કર્તક સુદ 13 શુભોપમા યોગ્ય શ્રી અંબાલાલ, અત્રેથી વદ તેજના નીકળવાનો વિચાર છે, ઉપર પણ એ જ જણાવ્યો છે. મોરબી 5-7 દિવસ ભાંગવા સંભવ છે. તથાપિ વ્યવહારિક પ્રસંગ છે એટલે તમને આવવું યોગ્ય નથી. ઘણું ઘણું સમજાઈ જશે આપણને. વ્યવહારિક પ્રસંગ છે એટલે તમને આવવું યોગ્ય નથી. આણંદ સમાગમની ઈચ્છા રાખજો, મોરબીની નિવૃત્ત કરશો. વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી, ઈશ્વર ઈચ્છા તેવી જણાય છે. સર્વ ભાઈઓને યથા યોગ્ય દિગંબર ગ્રંથ મળે તો ભલે, નહીં તો થયું. જ્ઞાની પુરુષની વાતને સમજવી છે, અંતર ચારિત્ર ગુરુરાજનું સમજવું છે. આ રાજનું અંતર ચારિત્ર સમજવું છે. એમણે વવાણિયાથી નીકળીને આગળ જવું છે. વચમાં મોરબી 5-7 દિવસનો મુકામ છે. એને શબ્દ પ્રયોગ લખ્યો છે કે 5-7 દિવસ મોરબીમાં ભાંગવા સંભવ છે. આ ભાંગવા શબ્દ સમજાય? જ્યાં રુચિ નથી જીવની, જ્યાં ઈચ્છા નથી, અને ત્યાં રહેવું પડે છે. કે મારા દી ભાંગો, કોઈની પાસે આપણે કામ માટે ગયા હોય અને એક દી મોડું થાય તો આપણે શું કહીએ? મારો એક દી ભાંગી ગયો, અમદાવાદમાં રોકાવું તો કામ કરું છું, પણ એ હારો વયો ગયો, અથવા તો એ મળ્યો નહીં અને એને કીધું તો ને પાછો આવવાનો હતો ને આવ્યો નહીં, આમ છે તેમ થયું. પણ સરવાળો શું આપણો? મારો દી. આ જ્ઞાની પુરુષ કહે છે કે મોરબીમાં અમે જઈએ છીએ. મોરબી એમનું સાસરું છે, કૃપાળુ દેવનું મોરબી સાસરું. સાસરાના ઘરની અંદર કંઈક પ્રસંગ હશે, અથવા તો બીજા કોઈ કારણે પણ જવાની અનિવાર્યતા, ગમે તે કારણે, શું પ્રસંગ હશે એ આપણને ખબર નથી, પરંતુ કંઈક પ્રસંગ છે. અને જે પ્રસંગમાં એમને ત્યાં 5-7 દિવસ કાઢ્યા સિવાય છૂટકો નથી. એટલે અહીંયા જ્ઞાની લખે છે કે પ્રસંગ છે એટલે અહીંયા દિવસો અમારા ભાંગશે. આ આખી આત્મસાધનાની અંદર આટલા દિવસો અમારા ભાંગશે. એ ભાંગે નહીં એટલા માટે છે ને, ઉપાય તો ઘણા કરે છે, ઉપાય તો ઘણા કરે છે. તથાપિ વ્યવહારિક પ્રસંગ છે, જે પ્રસંગ છે તે વ્યવહારિક છે એટલે તમને આવવું યોગ્ય નથી. અંબાલાલને કહે છે તમે અહીંયા આવશો નહીં તો. અંબાલાલ તો તરત એમ સમજે કે ઓહો, મોરબીમાં સાહેબનો મુકામ છે, 5-7 દિવસ આપણે પહોંચી જઈએ, કે તમે આવશો નહીં, અહીંયા તમારું કામ નથી. એના કારણ બે, એક તો અહીંયા વ્યવહારિક પ્રસંગ છે અને બીજું કારણ કે સમાગમની ઈચ્છા, આણંદ સમાગમની ઈચ્છા રાખજો. તમારે જો અમારો સમાગમ કરવો હોય તો ત્યાં આણંદમાં મોરબીની નિવૃત્ત કરશો, મોરબીમાં અમારો સમાગમ કરવાની ઈચ્છા કરશો નહીં. વળી એક વાત સ્મૃતિમાં રહેવા જણાવીએ છીએ કે તમને યાદ રહે એટલા માટે અમે તમને જણાવીએ છીએ. શું? પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી, ઈશ્વર ઈચ્છા તેવી જણાય છે. આ વાત યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? કે પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી. અમારે પરમાર્થ સંબંધી કોઈ સાથેનો પ્રસંગ પડે એવું પ્રગટ રૂપે હાલ અમારી કરવાની નથી. અને એનું કારણ શું? ઈશ્વર ઈચ્છા તેવી જણાય છે. જો વિચારે ઉદય પ્રયોગ, અત્યારે આ ઈચ્છા મને જણાય છે કે પરમાર્થ સંબંધી કોઈની સાથે પ્રગટ રૂપે પરિચયમાં આવવું નહીં. માટે તમે યાદ રાખજો, અહીંયા પણ તમે પરમાર્થની ભાવનાથી આવતા હશો તો મોરબીની અંદર તો વ્યવહારિક પ્રસંગ છે, આમાં પ્રગટ રૂપે તમે અમારો સત્સંગ કરવા આવ્યા અને પછી આ બધું ચાલતું હોય વગેરે વગેરે, આ બધું ક્યાં સુધી યોગ્ય છે? અને જ્ઞાની એને કેટલું બધું દૂર કરે છે, એનાથી અનેક પ્રકારના બીજા ભાવ થાય, અનેક પ્રકારના થાય. બહુ સૂક્ષ્મ વાતો છે, પણ કેટલીક કરવી. જ્યાં જ્યાં આ જ્ઞાનીઓ કહેવાતા જ્ઞાનીઓ વ્યવહારિક પ્રસંગમાં જઈને પાછા પરમાર્થનું પ્રગટપણું કરતા હોય છે, આ કાર્યક્રમ કર્યો ને, આ કર્યો ને, અહીંયા ગયા છે ને, ફલાણાનો પ્રસંગ છે ને, પાછું ત્યાં સવારે સ્વાધ્યાયનો કાર્યક્રમ છે ને, બીજો છે ને, ત્રીજો છે ને, કેટલાય લોકોને આવી પ્રકારના દેખાડા, દંભ, આડંબર, બીજું ત્રીજું અનેક પ્રકારની આવી મનની પરિણતિ, સૂક્ષ્મ પરિણતિઓ છે આ બધી. સાચો જ્ઞાની ક્યારે આ વાતને સમર્થન આપે જ નહીં, ભલે ને સ્વાધ્યાય હોય, ભલે ને જ્ઞાન ચર્ચા હોય, જ્ઞાની ક્યારે આવી પ્રકારનું, જેને લૂઝ જેને કહીએ આપણે, લક્ષ્યની સાથે એની સાધના, તો પ્રત્યેક સાધના જીવની અંદર એક પણ પ્રકારનો દૂષણ દુર્ગુણ એને પોષે એવી કોઈ વાત હોય નહીં, નબળી વાત જ્ઞાની પાસે ન હોય. અંબાલાલ કહેશે કે હું આવું તો તમને શું વાંધો છે, મોરબીમાં આમ થાય તમારે તો ટાઈમ પસાર કરવો છે. મોરબીમાં તમારે તો સમય પસાર કરો, દિવસ ભાંગવા છે, ભાંગવા છે અમે આવીએ હું ખોટું? નહીં, તમે મોરબી આવવાની ઈચ્છા તમારી નિવૃત્ત કરજો. વ્યવહારિક પ્રસંગ છે એટલે તમારે આવવું યોગ્ય નથી. આ એક વાત. અમે ત્યાં કોઈ સત્સંગ સાધના માટે જતા નથી, સ્પષ્ટ છે, વ્યવહારિક પ્રસંગ માટે જાય છે. અને બીજી વાત, પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો સમાગમ કરવાનું રાખ્યું નથી. વ્યવહારિક પ્રસંગમાં તમારે ના આવવું, અને પરમાર્થ પ્રસંગમાં અમે કોઈનો પ્રગટ સંબંધ રાખવા ઈચ્છતા નથી. પરમાર્થ એ પરમાર્થ છે, એ વ્યક્તિગત છે. પરમાર્થની અંદર જે મુમુક્ષુઓ, જેમ કૃપાળુદેવે એક જગ્યાએ બહુ સરસ લખ્યું છે સૌભાગભાઈને, કે તમારા સંઘમાં પણ અસંગતાની જ સાધના છે, તમારા સંઘમાં પણ અસંગતાની જ સાધના છે. આ સત્સંગનું સ્વરૂપ આ છે કે સત્સંગમાં કયો ભાવ દ્રઢ થાય, અસંગતાનો કે સંગનો. આ બહુ જેને કે ઝીણવટપૂર્વક લક્ષમાં લેવા જેવું છે કે સત્સંગમાં કયો ભાવ દ્રઢ થાય, કઈ વૃત્તિ દ્રઢ થાય, અસંગતાની કે સંગની. અને જો સંગનો મહાત્મ્ય વધે તો, અને એ સંગનું સ્વરૂપ સાંસારિક થતું જાય, ધીરે ધીરે વ્યવહારિક થતું જાય, તો સત્સંગનું બળ ઘટી જાય. જ્ઞાની પુરુષ તો કહે છે સત્સંગ બળવાન હોય તો જ ફળવાન થાય. કૃપાળુ દેવના આપણે તો ઘણા વાક્યો છે, પણ હવે બધું બધું ક્યાંથી એક સાથે કહે. સત્સંગ મુમુક્ષુએ નિશ્ચય કરવો જોઈએ કે આ કાળની અંદર
એકમાત્ર મોક્ષ માર્ગ માટે સત્સંગ એ બળવાન ઉપાય છે. એ બળવાન અને ફળવાન ક્યારે થાય? એને કહ્યું કે ફળવાન ન થવાનું કારણ પણ જીવની દ્રષ્ટિ વિષમ થઈ જાય છે. સત્સંગમાં પણ વ્યવહારિક સંઘની વાતને દ્રઢતા પોષણ મળ્યા કરે છે, અને આવું જ્યાં જ્યાં પોષણ મળે ત્યાં સત્સંગનું બળ મંદ થતું જાય. અને જીવની અનાદિની રુચિ શું છે? સંઘની. અનાદિથી જીવને શું ગમે છે? જીવને શું ગમે છે? વ્યવહાર પ્રસંગનો સંઘ જ ગમે છે. તમે મારા ઘરે ચા પીવા આવજો, મજા આવી ગઈ ને. પેલા વેવાઈને કહેતો હતો, હવે સત્સંગીને કહે છે. ભાઈ, એ સત્સંગના નિમિત્તે મળવું એ વાત જુદી છે, અને વ્યવહારિકતા અને ઉપચારિકતા શરૂ થઈ જાય એ વાત પણ જુદી છે. આ મર્યાદાનો માર્ગ બહુ કઠિન છે, અને ક્યાં આ મર્યાદા શરૂ થાય છે એ સામાન્ય રીતે આપણા પ્રારંભની કક્ષાના આ મુમુક્ષુઓ એ રહસ્યને પામી શકતા નથી. આપણા માટે બહુ દુષ્કર છે, કેમ કે અનાદિથી આપણું જે સ્વરૂપ છે, રુચિ છે, વલણ છે, સત્સંગમાં જાય પણ વલણ બદલાતું નથી, ખ્યાલ આવ્યો ક્યારે? માનસિક વલણ, એ વલણ જે પ્રકારે હોય એ જ પ્રકારે પછી જીવ ચાલે. એટલે પેલા ભાનુવીજીજી મહારાજ કહે ને કે કાશીએ જાય તો એ કાગડા કાળા, એમ કે છે કે જગતના જીવોના કદી ના બદલે ઢાળા. એ ગમે એટલા સંતના સમાગમમાં આવ્યો ને, એના જીવનનો ઢાળ તો જે છે એ જ છે, એમાં કઈ બદલાય નહીં. પછી આ સંતના સમાગમમાં આવ્યો કે આ સંતના સમાગમમાં આવ્યો, એ બધી એની પોતી પોતાની આત્મસંતોષની વાત છે. બાકી એનો ઢાળ જે છે એ છે. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. કોઈ પણ માણસનો ઢાળ બદલવો, એનું વલણ બદલવું, આ જબરજસ્ત પરિવર્તન છે, આ જબરજસ્ત ક્રાંતિ છે. કે જીવનનો ઢાળ બદલાઈ જાય, જીવનનું વલણ બદલાઈ જાય, પ્રવૃત્તિ બદલાય. ખ્યાલ આવે છે? પ્રવૃત્તિ બદલાય. એ કોઈ જગ્યાએ બેસતો એને બદલે સત્સંગમાં બેસે, વલણ એકને એક હોય, એટલે અહીંયા ઊભો કરે વ્યવહારને, અહીંયા ઊભો કરે રાગદ્વેષને, અહીંયા ઊભો કરે સંઘ પ્રસંગને. જે ચાળા ત્યાં કરતો હતો સંસારમાં, એ જ ચાળા અહીંયા શરૂ થઈ જાય. ત્યાં એ બદનામ થતો હતો, અહીંયા એને પુરસ્કાર મળે કે વાહ, આના જેવો કોઈ નહીં. આમાંથી કેદી છૂટે? જ્ઞાનીએ કહ્યું છે કે ક્રોધ માન માયા લોભનું અનંતાની મંદુ સ્વરૂપનું જો કોઈ પણ પ્રકારે વિશેષપણે સંભવે તો તે સંસારમાં કે પરમાર્થમાં. આ રહસ્ય કૃપાળુદેવે 613માં આપ્યું છે. અનંતાનુબંધી કર્મ જીવ બાંધે એમાં આ કસાયની ચોકડી, એનું વધારે વધારે સંભવિતપણું કઈ જગ્યાએ? તો કે સંસારમાં નહીં, પરમાર્થના નામે ચાલતી આવી ભ્રાંત પ્રવૃત્તિમાં. કેમ કે વલણ એ નહીં છે, બહુ દુષ્કર છે. ઉપયોગની જાગૃતિ, વિચારની જાગૃતિ, સતત આત્માના ઉપયોગની જાગૃતિ, વિવેકની જાગૃતિ સતત જો ન રાખીએ તો સાધનાનો માર્ગ દુષ્કર છે. એટલો બધો જીવ ભ્રમમાં પડે, એટલો બધો જીવ ભ્રાંતિમાં પડી જાય, ભ્રાંતિમાંથી બહાર કાઢવો મુશ્કેલ છે. જે સ્વયં બીજે પડેલો છે એને ખેંચી શકાય કે તું દુર્ગતિમાં છો, એને બહાર કાઢી શકાશે. વાલિયા લૂંટારાને કે રોહિણીના ચોરને બદલી શકાય, પણ નિર્ણવ એવા માણસને, ગોસાળાને બદલી શકાય નહીં. ડિફિકલ્ટ. કેમ કે વિપરીત માન્યતા, એને જ સત્ય માની લીધું હોય એને શું કહેવું? ઊંઘતાને જગાડી શકાય છે, જાગતાને ક્યારેય જગાડી શકાતો નથી. અને આવો જાગતો, ભ્રાંતિમાં જાગતો હોય શું કરવું? આ કૃપાળુ દેવનું કામ. એણે પરમાર્થના નામે જાગતા મનુષ્યોને જગાડવા માટે આ પુરુષ આવ્યો આ જગતની અંદર. આત્મસિદ્ધિ એણે લખી છે એ કોઈ સંસારની અંદર રમમાણ થયેલા લોકો માટે નથી લખી છે, પણ વિચારવા આત્માર્થીને. આ આત્માર્થના નામે મતાર્થમાં પડેલા લોકો મતાર્થને છોડીને આત્માર્થને પકડે, એટલે જાગતાને જગાડવા માટે આ શ્રીમદ રાજચંદ્રનું અવતરણ થયું છે. ખુશકેલી છે. પરમાર્થ પ્રસંગમાં હાલ અમે પ્રગટ રીતે કોઈનો પણ સમાગમ કરવાનું રાખ્યું નથી. ઈશ્વર ઈચ્છા તેવી જણાય છે. સર્વ ભાઈઓને યથા યોગ્ય દિગંબર ગ્રંથ મળે તો ભલે, નહીં તો એ કોઈ એને બીજું કોઈ વિક્ષેપનું કારણ નથી, સ્વયં ઉપયોગની અંદર સ્થિત છે. અન્યને આની અંદર પોતાની અંદર જેટલી બને એટલી બાધા ઓછી કરવા આવું ગ્રંથનું એક અવલંબન હોય તો અમને મોરબીની અંદર એણે લખ્યું કે બીજી ઉપાધિનો અમે અભાવ કરી શકીશું આને કારણે. પત્રાંક 304 વવાણિયા કાર્તિક સુદ 1948. ઓમ યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. અનંતકાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજ્જા ઘણું કરીને એ કારણના મૂળ છે. એવા કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતા અટકે છે, અર્થાત મન મળતું નથી. મનોવિજ્ઞાન જેને કહીને એનું આજ સુધીનું દુનિયાની અંદર જે ખાડાણ થયું છે ને, અહીંયા તો પાસેરામાં પૂણી જેટલું પણ નથી. એટલું મનોવિજ્ઞાન પ્રત્યક્ષ મુમુક્ષુઓ સાથેના સંપર્ક છે, સંબંધ છે, લાઈવ છે. અને એને સૌભાગભાઈને પત્ર લખ્યો છે, યથા યોગ્ય વંદન સ્વીકારશો. પછી કહે છે, સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. ફરીથી, સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. આ જ્ઞાની સૌભાગ્ય, તમે અમને મળો છો, પરમાર્થની બધી ભાવના વગેરે છે, બીજું ત્રીજું છે, પણ મન ખોલીને તમે અમારી સાથે વાત કરતા નથી. કંઈક અંદરો અંદર અંદર મૂંઝાવ છો. મન ખોલીને વાત કરવા દેતા નથી. સમાગમની અંદર વાત કેવી રીતે થાય? જ્ઞાની પાસે તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈએ. આપણને શું પેટમાં દુખે છે આપણે વાત ન કરીએ? તાર તો એવું છે કે સુયાણી પાસે પેટ ન સંતાડાય, એના જેવી વાત છે. ડૉક્ટર પાસે, વૈદ્ય પાસે, જેમ શરીર સંબંધી, વ્યાધિ સંબંધી જે કંઈ હોય તે વાત ખુલ્લા દિલે, નિખાલસપણે, કોઈ પણ જાતની લજ્જા રાખ્યા વિના, લજ્જા રાખ્યા વિના કહો તો જ એનો ઉપાય મળે. જ્ઞાની પુરુષ કહે છે કે બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતા નથી. અને એ કારણના મૂળ શું છે? જુઓ, આ સાયકોલોજીથી કહે છે. એક તો કહે છે અનંતકાળનું વલણ. આ જીવનું અનંતકાળનું વલણ. બીજું, સમાગમીઓનું વલણ. તમે જેની સાથે સમાગમમાં છો, જે તમારા ભાઈબંધો છે, એનું પણ વલણ, સમાગમીઓનું વલણ. અને ત્રીજું, લોકલજ્જા. ઘણું કરીને એ કારણના મૂળ હોય છે. આ ત્રણ કારણથી જીવ સત્પુરુષને સર્વપણે અર્પણ થઈ શકતો નથી, સર્વભાવ અર્પણ કરી શકતો નથી. હી બિકમ્સ રિઝર્વડ. એ ઓપન માઇન્ડેડ, ઓપનલી આત્મરૂપેણ સર્વ સમર્પણમ, એ ભાવ એની પાસે, ડેડિકેશન ઇન ટોટાલિટી, ઇન ટોટો, અનરિઝર્વડ. અને જ્ઞાની પુરુષ જ્યારે મોક્ષનો માર્ગ બતાવે, જ્ઞાની પુરુષ સત્ય જ્યારે બતાવે, ત્યારે રિઝર્વડલી બતાવે કે અનરિઝર્વડલી બતાવે? અને આ સંસારી જીવ જ્યારે જ્ઞાની પુરુષ પાસે જાય અને ત્યારે પોતાની વાત કરે, ત્યારે કંઈ છુપાવીને વાત કરે કે નિખાલસતાથી વાત કરે? આ બેનો કંઈ ભેદ સમજાય છે?
આત્મસિદ્ધિની અંદર કૃપાળુ દેવે કીધું,
વર્તમાન આકાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો.
અમે આ માર્ગ કહીએ છીએ, હજી કહેવાનું શરૂઆત થાય છે, ત્યાં જ ભૂમિકા બાંધી કે અમે અહીંયા ભાખીએ છીએ મોક્ષનો માર્ગ કેવી રીતે. અગોપ્ય,
જ્ઞાનીને કશું છુપાવવાનું નથી, જ્ઞાનીને કશું સંતાડવાનું નથી, જ્ઞાનીને કોઈ લોક લજ્જા નથી.
જ્ઞાની અગોપ્ય રૂપની અંદર વાત કરે છે, અને આ સંસારી જ્ઞાની સાથે ગોપ્ય રૂપમાં જાય છે, એટલે સમાગમમાં મન ખોલીને તમે વાત કરતા નથી. કેટલાક કારણો તમને રોકે છે, એના લક્ષમાં આવે છે, એ પકડે છે અને રોકે છે. એનું કારણ પણ સ્પષ્ટ કહે છે કે અમને લાગે છે કે આવા આવા કારણો હોય. એક તો અનંત કાળનું વલણ, આપણું માનસિક મેન્ટલ એટીટ્યુડ ઓફ માઇન્ડ, આપણું વલણ, આપણું વલણ હજી સ્વાર્થ કેન્દ્રિત છે, એ ભૂલીએ નહીં. આપણું વલણ સ્વાર્થ કેન્દ્રિત છે. કંઈ પણ જાજી વાત કહી દેશું ના કહેશો કે એ બધું છોડી દેતો. જ્ઞાની પૂછે કે આર્થિક તમારી વ્યવસ્થા કેવી છે, કોઈની પાસે હાથ લાંબો કરવો પડે એવું છે, ભીખ માગવું પડે એવું છે, તો આપણે શું જવાબ દઈ? સાહેબ ઠીક છે, હવે રોટલાને ખીચડી કાઢી કાઢીએ. હરામખોર જૂઠું બોલે છે, કહેતો નથી કે મારી હાથ પેઢી ખાઈ તો ખૂટે એમ નથી. બોલો સાહેબ, શું શું ફરમાવો છો, શું આદેશ છે? અને જ્ઞાની કહી દે કે પ્રવૃત્તિ કાલથી બંધ. પણ આને મનમાં પેટમાં પાપ છે, આ પાપ રાખીને જ્ઞાની સાથે અનંતકાળનું વલણ જીવનું. આજ આ પરિગ્રહ સંજ્ઞા છે એ અનંતકાળની છે. આહાર નિંદ્રા ભય લોભ પરિગ્રહ આ અનાદિકાળની સંજ્ઞા જીવની. કીડીમાં પણ આ છે, ક્ષુદ્ર જંતુમાં પણ આ છે, અને પંચેન્દ્રિય સંજ્ઞની આટલું બધું જાણતો હોય આધ્યાત્મનું એનામાં પણ આ છે. જ્ઞાની પૂછે કોઈ પણ પ્રકારની, તો ના, હું કાંઈ પ્રવૃત્તિ કરતો નથી. સાચું, આર્થિક લાભની લોભની પ્રવૃત્તિ કરતો હોય છે કે નથી કરતો હોતો, એમાં ઉપયોગ જતો હોય કે ન જતો હોય, એની અંદર ખરેખર કેટલા કલાક એની અંદર આપતો હોય, અને માનસિક રીતે કેટલો ઓક્યુપાઈડ હોય, છતાં શું કે ના મારે જ કાંઈ નથી, કશું જ નથી. અનંતકાળનું જીવનું વલણ સ્વ કેન્દ્રિત છે, અને એ સ્વ એટલે આત્મા નહીં, દેહાધ્યાસ. એ દેહાધ્યાસ કેન્દ્રિત એનું વલણ છે. મારી ઇજ્જત જશે તો, મારું આમ થશે તો, મને આવું દુઃખ પડશે તો, મને પ્રતિકૂળતા થશે તો, પછી મારું કોઈ સાંભળશે નહીં તો, પછી હું આ માંદો પડીશ તો, પછી અંતરિયાળ કંઈક થઈ જશે તો, આ બધું વલણ આત્મ કેન્દ્રિત કે દેહ કેન્દ્રિત કોને થશે? જે થશે દેહ કેન્દ્રિત. અનંતકાળનું વલણ એનું આજે છે. અને બીજું સમાગમીઓનું વલણ, એને સંઘ કેનો છે? આવા જ મતલબીઓનો, જગતમાં ખોટા લોકોના સંઘની અંદર, એને જ્ઞાનીઓ અસત્સંગ કહે છે. બે વાતને બરોબર, ત્રણ શબ્દોને બરોબર પકડમાં રાખીએ. એક સત્સંગ, બીજો અસત્સંગ, અને ત્રીજો કુસંગ, અને ચોથો અસંગ. ફરીથી, અસંગ સત્સંગ, અસત્સંગ કુસંગ. આ બબેના જોડકા ખ્યાલમાં આવ્યા? જે સત્સંગ છે એ અસંગ તણાવ તરફ જીવને લઈ જાય છે, અસંગ ભાવને દ્રઢ કરે છે, અને જે અસત્સંગ છે એ બીજા અર્થમાં કુસંગ છે. અસત્સંગનું સ્વરૂપ કુસંગ તો ખબર છે કે ક્લબમાં જાય છે, જુગાર રમે છે, સિનેમા જીવે છે, દારૂડીઓ છે, રંડોડીઓ છે, ફલાણો છે, શરાબી છે, જે કંઈ કહેવું હોય. કુસંગની વ્યાખ્યા સ્પષ્ટ છે. અસત્સંગની વ્યાખ્યા ખબર છે? સત્સંગના નામે ભ્રાંતિની અંદર પડેલો જીવ, ભ્રાંતિના સમુદાયમાં, ભ્રાંતિના સમાગમની અંદર, આ બધો કેવો છે? અસત્સંગ. ત્રણ પત્રોમાં અસત્સંગની વાત કૃપાળુ દેવે મૂકી છે, યથા અવસર વળી લેશું.
અસત્સંગ. અહીંયા કઈ કુસંગ નથી કીધો, બાકીના જગ્યાએ જે જે જીવ જાય છે છતાં કુગુરુ એને રવાડે ચડાવી દીધા છે, આમ થયું છે, લૂંટી લેવાયો છે, એ બધું અસત્સંગમાં કુસંગમાં નહીં. સાંપ્રદાયિક મોહ, અનેક પ્રકારના ધર્મના નામે ભ્રાંતિ, અનેક પ્રકારના ધર્મના નામે મિથ્યા આચાર, અનેક પ્રકારના વહેમ, અનેક પ્રકારના દંભ, અનેક પ્રકારની મતલબહીન ક્રિયાઓ, એની અંદર જે જીવ આખો દી પડ્યો હોય એને જ્ઞાનીઓએ અસત્સંગ કીધો છે. એ કુસંગમાં તો નથી જ, પણ જેવું પરિણામ કુસંગીઓનું એવું આન ડિગ્રીમાં ફેર. કૃપાળુ દેવી એક પત્રમાં આમ કહ્યું છે કે બરોબર છે, કદાચ કોઈક શુભનું ઉપાર્જન થઈ જશે, પણ જીવનો લક્ષ્ય એ નથી. જીવનો લક્ષ્ય પરિભ્રમણ નથી. આનંદ ગંજીએ બહુ સ્પષ્ટ કીધું કે જે ક્રિયા કરી જો ચાર ગતિનો બંધ બંધાતો હતો, એકય ક્રિયા કામની. દેવચંદ્રજી પણ એ કહ્યું, અરે સંકેત વિના તો રૂલ્યો ચતુર્ગતિમાં. એ આ ચાર ગતિની અંદર ફેરાની અંદર પછી નીચે જવાની બદલે કદાચ ઉપર બેઠો ફજત ફારકાની અંદર. પણ ભાઈ જે ઉપર ગયો છે એ પણ નીચે આવવાનો છે, અને નીચે ગયો છે એ પણ ઉપર આવશે. આજે તું મનુષ્ય જ થયો તો અધવચે આવ્યો તો ખરો કે નહીં? અજ્ઞાનની અંદર છો, મિથ્યાત્વમાં એમ જ કોઈ શંકા નથી ને, તો આવ્યો ભાઈ. આ ઉપર નીચે એવો અનંતવાર દેવલોકમાં જે એવો કે નહીં, એવો અનંતવાર નારકીમાં જે એવો કે નહીં, એવો અનંતવાર તિરેંજમાં ભયમો કે નહીં? તો મનુષ્ય ગતિ ને તિરેંજ ગતિ તો સહચારી ગતિ છે, એ તો દેખાય છે ને, તો એમાં અનંતવાર ગયો. તો ગતિનું ફળ આપે એવી ક્રિયા, એવો ઉત્સાહ, એવો જે કંઈ કહીએ ઉપક્રમ, એ બધું આખરે તો બીજું શું છે? અસત્સંગ બહુ ભયાનક છે, કારણ કે એમાં સત્સંગની ભ્રાંતિ છે અને સત્સંગ નથી. ઓલામાં નક્કી છે કે અમારો કુસંગ છે. તમે ગમે તેથી કહેજો કે સાચું બોલ, તું આ કરશે સાચું છે, તો કે હું હાવ સાચું કહું છું, મારાથી આ બધું ખોટું છે, આ કરાય નહીં, આ પાપ નહીં, મારા દીકરાઓને ઉપર મારી છાયા ન પડે એટલા માટે કેટલા બધા પ્રયત્ન કરતો હોય છે આવો માણસ, કે હવે અમે તો જે પાપ કર્યા, પણ આપણે કહીએ તો તારા છોકરાને લઈ જાય ને ભેગો ક્લબમાં. કોઈ બાપ પોતાના છોકરાને ક્લબમાં લઈ જતો નથી, રંડીબાજીમાં સાથે રાખતો નથી, શરાબખાનામાં સાથે રાખતો નથી, શું કામ? અને છતાં પોતે એમાંથી પાછો હટતો નથી, હટી શકતો નથી, પણ જાણે છે કે આ કુસંગ છે, આ જીવનની વિકાસનો માર્ગ નથી, આ જીવના કલ્યાણનો માર્ગ નથી. પણ અસત્સંગની અંદર ગયેલા જીવને ભ્રાંતિ થાય, બહુ મુશ્કેલી છે. જ્ઞાની પુરુષ કહે છે અનંત કાળનું વલણ અને સમાગમીઓનું વલણ, ગમે તેટલા હોય ને સમાગમીઓને પાછો પાડી દઈએ. એક જ મિનિટમાં ઉદાહરણ જો નીકળું છે તો આપી દઉં. વડવાના સ્થાપક પોપટલાલભાઈને પરમ કૃપાળુ દેવને જ્યારે જોયા અને 44 સાલની અંદર જ્યારે જુએ છે ત્યારે એમને આ નિર્દોષ પુરુષના ત્યાંના નગર શેઠ જુઠાલાલ ઉજમસિંહને ત્યાં, અને એ જે ત્યાં હઠીસિંહની વાડીની અંદર અવધાનના પ્રયોગો થાય છે, અને પ્રયોગો જોઈને ચકિત થઈ ગયા છે. ઓહો, શું જ્ઞાનનો ક્ષયોપશમ, અને આવા આ ઉંમરની અંદર આટલા જ્ઞાની, શતાવધાનની એની આખી સિદ્ધિ. પણ એક સમાગમી મળી ગયા એને. એમણે લખેલી વાત છે પોપટભાઈએ કે સમાગમ તરત જ મને તો ખૂબ ભાવ થયો, એ પુરુષ તરફ પૂજ્ય ભાવ થયો, અને સમાગમીએ કહ્યું ઓહો આમાં હું વળે, આવા તો 100 અવધાન શું 1000 અવધાન થઈ શકે, અને આપણે મુનિ સુંદરે ક્યાં નહોતા કર્યા. એમને થયું કે એ મારા પૂજ્ય ભાવમાં એના તરફ વધતા ભાવમાં મંદતા આવી અને પરિણામે આવરણ આવી ગયું, આવરણ આવી ગયું. આ સમાગમીઓનું વલણ, એ આવરણ આવી ગયું. 54 સાલની 10 વાણા વીતી ગયા, અને પછી ઝંખના જાગી કે મારે કોઈ આનંદગન જોઈએ છે, અને ત્યાર પછી અંબાલાલ મેળા, વનમાળીદાસ મેળા, આ બધાએ કીધું આવો પુરુષ છે, અને કહે છે કૃપાળુ દેવને લખે છે કે તમને ઓળખવામાં મેં ભૂલ કરી. આ સમાગમીઓનું વલણ, કાં તો પોતાનું અનંતકાળનું વલણ, બીજું સમાગમીઓનું વલણ, અને ત્રીજું લોકલજ્જા, ત્રીજું લોકલજ્જા. કોઈ શું કહેશે, તું આની પાસે જાય છે, આ નાના છે ને તું એને નમસ્કાર કરશ, આ વ્યવહારમાં છે ને તું એની ઉપાસના કરશ, આ મુનિઓને લોકલજ્જાનો કેટલો સામનો કરવો પડ્યો હશે, આ સૌભાગને લોકલજ્જાનો કેટલો સામનો કરવો પડ્યો હશે, તે વિચાર આવે છે. એ સ્થિતિમાં આપણી જાતને મૂકી તો જુઓ, ક્યારેક પ્રમાણિકપણે નથી મુકાતું. અનંતકાળનું વલણ ઝૂકવાની ના પાડે છે, અંદરથી વિદ્રોહ થાય છે. આ લોકલજ્જા વ્યક્તિગત માનતા હોય તો પણ જાહેરની અંદર કરતા ખચકાય છે કે નહીં ભાઈ સાહેબ, અહીંયા અમને રાખશો ને, શ્રીમંદના કાર્યક્રમમાં અમે શ્રીમંદ માનીએ છીએ, હું તો આત્મશ્રી મારા ઘરમાં જ રાખું છું, પણ હું અહીંયા જાહેરમાં આવીશ નહીં, અમે વાંચશું નહીં, અમે કહેશું નહીં, અમે તમારે ત્યાં કંઈ પણ જાતના કાર્યક્રમમાં હાજરી આપી શકીશું નહીં. લોકલજ્જા જબરજસ્ત આ જીવને રોકવાના આ ત્રણ કારણો કૃપાળુદેવ કહે છે, એ કારણના મૂળ હોય છે. એવા કારણો હોય તેથી એના ઉપર કટાક્ષ દશા આવે, એવી અમારી દશા નથી. અમને એના તરફ કંઈ કટાક્ષ નથી થતો. કટાક્ષ એટલે કોઈ પણ પ્રકારનો તિરસ્કાર, કટુતા. અમને તો અનુકંપા આવે છે, આવા પ્રાણીઓને જોઈને અનુકંપા. આ તો કરુણાનો, કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ, કે છે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે, અર્થાત મન મળતું નથી. અત્યારે લોકોત્તર વાત કરવી, એમાં અત્યારે મારી દશા એવી છે કે હું લોકોત્તર વાત કરતાં અટકી જાઉં છું, મારું મન મળતું નથી. આ સૌભાગભાઈને લખે છે, વિશેષ અવસરે પત્ર અધૂરો છે, સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.